કે આવો વિચાર કરીને જે પોતાની અંદર એવા સ્થિર થઈ ગયા, તો એ મુનિ નિશ્ચય આવીને શ્રેણીએ માંડીને, જેની શ્રેણી માંડીને અરિહંત ભગવાન થયા, અને એમને એવો અકસ્ત જે કહી ના શકાય એવો આનંદ એમને થાય છે કે જો ઇન્દ્ર નાગ નરેન્દ્ર ને પણ એવો આનંદ થતો નથી. સમજાય છે? જે પોતાના આત્મામાં ચેલ થયા ત્યારે એમને આવો એક જે ન કહી શકાય ઉપમાં રહે તેવો આનંદ એમને ઉત્પન્ન થયો. તો એ આખી પ્રક્રિયાનું વર્ણન અહિયાં કરે છે કે કેવી રીતના જીવ ભેદ વિજ્ઞાન કરે છે. આત્માનુભૂતિની વખતે જીવ જયારે વિચાર કરવા બેસે છે, તેની આંતરિક હાલત શું હોય, કેવું એનું જ્ઞાન આખું પોતાના આત્મા પર સ્થિર થઈ જાય છે, ત્યાં ધ્યાન ધ્યાતા ધ્યેયનો વિકલ્પ નથી, ત્યાં જે ષટકારક છે તો આત્મા જ કરતા છે, આત્મા જ કર્મ છે, એની આખી ડિટેલમાં ચર્ચા બધી આવશે. આ ટોપિક એક ક્લાસમાં નથી, ટોપિક બે ત્રણ ક્લાસમાં છે. પણ આ તો આપણે અહીંયા નીચે બધા ભેગા થયા કરે, એક ક્લાસમાં આખું ફ્લેવર તો આપી દેવાય, પછી ઉપર આપણે ડિટેલમાં કરશું. ચાલો હવે તો જો આટલી ગાથા આપણે વધારે ડિટેલમાં શું કે છે, ટાઈટલ શું છે, સ્વરૂપાચરણ ચારિત્ર, એટલે કે શુદ્ધ ઉપયોગનું વર્ણન. આ નેક્સ્ટ ત્રણ ચાર ગાથામાં આ જ ટાઈટલ છે કે શુદ્ધ ઉપયોગનું કેવું વર્ણન છે. જયારે આપણે જે આ કહીએ ને કે પંચમ ગુણસ્થાન વર્ષથી શ્રાવક ને દેહ ચારિત્ર, પછી છઠ્ઠા સાતમ ગુણસ્થાન વર્ષથી મુનિરાજ ને સકલ ચારિત્ર, બરાબર છે? આ તો બહારના વ્રતોની અપેક્ષાએ વાત કરે છે કે બહારથી જે પંચમ ગુણસ્થાન વર્ષથી છે એ અણુવ્રત લે, અને છઠ્ઠા સાતમ ગુણસ્થાન વર્ષથી મુનિરાજ છે એ સકલ એટલે કે પૂરા વ્રત લે. પણ અંદર ભાવોની અપેક્ષા એમને કયું ચારિત્ર છે, તો સ્વરૂપાચરણ ચારિત્ર, પોતાના સ્વરૂપમાં આચરણ કરવું એને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય. એકચ્યુઅલી જોવા જઈએ ટેકનિકલ ભાષામાં તો ચોથા ગુણસ્થાન વખતે જે અવિરત તમને દ્રષ્ટિ જીવ એમને કોઈ પ્રકારના વ્રત નથી, બરાબર? અત્યારના એમને ખાલી અન્યાય અનીતિ ને અભવ આટલો, અને પાંચ ડુંગર ફળ અને મધ્યમાસ મજૂર, આટલો બેઝિક એમને ત્યાગ છે જે કોઈ સામાન્ય નામધારી જૈનને પણ હોવો જ જોઈએ. એનાથી વિશેષ ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન થવા છતાં કોઈ પણ વધારે એમને વ્રત કે ત્યાગ કઈ આવતા નથી. ખ્યાલમાં આવે એમ સમજો, આપણી આજુબાજુ કોઈ હરતા ફરતા વ્યક્તિ હોય, આપણી આજુબાજુ આપણી સાથે જ એમનો રહેવા ખાવાનું છે, આપણી સાથે જ એ જમવા કરવાનું, એમનું કઈ સ્પેશિયલ નથી. કઈ તમને દ્રષ્ટિ જીવને કઈ સ્પેશિયલ જાતનું વ્રત આવે છે એવું કઈ નથી. હજી શર્ટ પેન્ટ જીન્સ ટી શર્ટ ગોગલ બધું જ પહેરે છે કદાચ, પણ અંદરથી ભાવોમાં એવો ફરક પડી જાય છે કે એ અંદરથી પોતાનું સ્વરૂપને શુદ્ધ રીતે જાણે છે. તો એને ત્યાં કેવો પ્રોસેસ થાય છે એની જ્યાં વાત ચાલે, એમને પોતાના સ્વરૂપમાં આચરણ, આચરણ એટલે કે એમાં જ ચર્યા એવું ચારિત્ર એ ચોથા ગુણસ્થાન વર્ષથી જે અવિરત તમને દ્રષ્ટિ છે એને પ્રગટ થાય છે. હવે બીજા કોઈ વ્રત નથી એ અપેક્ષાએ ખાલી ચોથા ગુણસ્થાનમાં સ્વરૂપાચરણ ચારિત્ર કહ્યું છે. પાંચમા છઠ્ઠામાં આમ તો દેહ ચારિત્ર અને સકલ ચારિત્ર કહ્યું છે, પણ એની અંદર આ સ્વરૂપાચરણ અંદર ગર્ભિત છે. કેમ કે પાંચમું ને છઠ્ઠું ગુણસ્થાન જ છઠ્ઠું સાતમું ત્યારે કહેવાય કે જયારે અંદર ભાવોમાં જીવને સમ્યક દર્શન અને સાથે એની બે કે ત્રણ કશાય ચોપડીના અભાવરૂપ વૈરાગ્ય એમને પ્રગટ થયું હોય. પણ જે વર્ણન આપણે જોઈને આવ્યા દેહ ચારિત્ર અને સકલ ચારિત્ર, એ તો ખાલી બહાર બહારનું વર્ણન આપણે જોઈને, એનું ખરું આંતરિક ભાવોનું વર્ણન તો કેવું છે હવે આવે. જો આટલી ગાથા એનું આપણે થોડું ગાથા વાંચીએ. જેનું પરમ પહેરી સુબુદ્ધિ છેની દારી અંતર ભેદ. શું કે છે, પેલા એક્ઝામ્પલ જોયું એટલે ગાથા સમજે. કે કોઈ કારીગર હોય તેની પાસે એક હેમર હોય અને એ કોઈ ટ્રેનિંગ હોય એને ટ્રેનિંગ કહેવાય. સપોઝ જે કુંઠાર હોય ને જે આપણે ઘરે કામ કરે તો એની પાસે હાથમાં એક પોઈન્ટેડ એક બધું છૈની જોયું છે અને પછી હથોડી થી મારે છીની આપણે કહીએ હથોડી થી મારે તો જે અનવોન્ટેડ લાકડું છે એને છૂટું કરીને બહાર કરે છે. જે રીતે આપણે અહીંયા સિમંદર ભગવાન ને બિરાજમાન કર્યા છે બરાબર, તો આપણે બધા એ જે મૂળ પથ્થર છે એનો ફોટો જોયો હશે કે નહીં, જોયો છે કે નહીં? આપણે વોટ્સએપ પર સર્ક્યુલેટ થયા હતા જે મૂળ માર્બલ આપણે આઈડેન્ટિફાય કર્યો હતો કે આમાંથી આપણા ભગવાન બનવાના છે. તો જે મૂર્તિકાર છે એ મૂર્તિકાર ને માર્બલ દેખાય છે કે ભગવાન દેખાય છે? એને તો અંદર એ પથ્થર ની અંદર ભગવાન જ દેખાય છે. કેમ કે જો ન દેખાય તો એ આઈડેન્ટિફાય ન કરી શકે કે આટલો આ પથ્થર એ એડિશનલ છે અને આ જે છે ભગવાનના શરીર એટલે મૂર્તિ નો પાર્ટ છે. ખ્યાલમાં આવે છે? તો એ કારીગર પછી પથ્થર ની તેની અલગ છે, લાકડા ની તેની અમુક અલગ છે, પણ સમજાવવા માટે તેમ સમજો કે પછી એ એકદમ થોડું થોડું મારી મારીને પથ્થર કોતર્યા કરે, થોડું 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 કર્યું, એક્સ્ટ્રા જે મારા માલ છે એક્સ્ટ્રા પથ્થર એ બધું બહાર કાઢે અને બહાર કાઢીને શું રહી જાય છે કે જે એક્ચ્યુઅલ કન્ટેન્ટ ભગવાનની મૂર્તિનું છે એ એક્ચ્યુઅલ કન્ટેન્ટ એમને એમ રાખે. જેટલું છેનીથી કઢાવ્યું એટલું તો છેનીથી કાઢે છે, પછી બાકીનું હજુ રહી જાય છે તો હાથથી બધું પોલિશ કરીને કાઢે છે. કાઢે છે કે નહીં? એમાં મૂળ એમનો ઇન્ટેન્શન શું છે એ મૂર્તિકારનું કે ભાઈ જે ઉપાદેય વસ્તુ જે છે જે રાખવા જેવી જે વસ્તુ છે એને તો રાખવી છે અને જે એડિશનલ છે જે મૂર્તિનો ભાગ નથી પણ એડિશનલ વસ્તુ છે એને કાઢી નાખવી છે. તો એ જે ભેદ પાડવાની જે કલા છે એ ભેદ પાડવાની કળા એને ભેદ વિજ્ઞાન કહેવાય. હવે એ જે કળા આપણે દરેક જણે આપણા દૈનિક જીવનમાં અપ્લાય કરવાની છે. આપણે બધા અનાદિ મિથ્યા દ્રષ્ટિ પંચમ કાળમાં જે પણ જન્મ્યું છે બધા મિથ્યા દ્રષ્ટિ જન્મ્યા છે, એટલે જન્મ ની તો બધા મિથ્યા દ્રષ્ટિ છે. એ તો પ્રમાણ વાચ્ય છે, એનો કોઈ નિષ્કર્ષણ નથી બરાબર. હવે એમાં જયારે જન્મ્યા છે તો આ અસમાન જાતિ જે શરીર છે એને જ પોતાનું માનીને જન્મ્યા છે બરાબર. શરીર આપણે જનરલી શું કહીએ કોઈને પૂછે તો ડિસ્ક્રાઇબ યોર સેલ્ફ, તો આઈ એમ મેલ 35 યર્સ ઓફ એજ, એમાં મારું જ્ઞાન આટલું છે, આઈ એમ નોલેજેબલ, આઈ એમ કેમિકલ એન્જિનિયર, આઈ એમ નોલેજેબલ ઇન ધીસ એરિયા. આ બધી શું વસ્તુ છે કે એક તો જીવ પોતાના જ્ઞાન મૂળનો જે અત્યારનો સંયોગક્ષમ છે એ, પછી જીવના જે વિકારી ભાવો છે એ કે આઈ એમ વેરી એંગ્રી, આઈ એમ વેરી કામ, આઈ એમ ડેટ, આઈ એમ ડાઈ, એટલે જીવના વિકારી ભાવો અને શરીર કે આઈ એમ સો મચ ટોલ, આઈ હેવ બ્લેક હેર, આઈ હેવ બ્લેક આઈસ, ખ્યાલ આવે છે? આ જીવનું પોતાનું શુદ્ધ સ્વરૂપ, એના વિકારી ભાવો અને શરીર એ બધાનું મળીને એવી ખીચડી ઊભી કરી છે અને આપણે નાનપણથી આને હું છું એ આ હું છું એમ આપણે માનીએ બરાબર. અને શું કે શાસ્ત્રમાં અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, આ શરીર જે છે આપણા જેવી જાતિ નથી, અસમાન છે. એ જાતિમાં આ હું છું એવું માનીને આપણે ઉઠ્યા છે નાનપણથી એવી રીતના ઉભા થયા. હવે એમાંથી જેવી રીતના ઓલો કારીગર અનવોન્ટેડ વસ્તુને સાઈડમાં કરે છે અને જે મૂળ વસ્તુ જે છે જે પ્રયોજનભૂત વસ્તુ છે એને જુદી કરે છે, એવી જ રીતે આપણે દરેક જણે આપણા જ્ઞાનમાં જે હું મારું જે મૂળ જીવનું સ્વરૂપ છે એને એક બાજુ રાખવાનું છે અને જે આ જે આપણે માન્યતા કરી રાખી છે એ માન્યતામાં અનવોન્ટેડ વસ્તુ છે એને જુદા કરીને સાઈડમાં કરવા છે. આ કળાને ભેદ વિજ્ઞાન કહેવાય. તો મૂળ વસ્તુ કઈ છે અને એડિશનલ કઈ છે એ કેવી રીતના આઈડેન્ટિફાય કરવું? તો એના માટે અહીંયા ગાથા કહે છે. જો ફરીથી વાંચે શું કહે છે, જેન પરમ પહેલી, પહેલી એટલે શાર્ક, બહુ શાર્ક, પરમ શાર્ક, જેને પરમ શાર્ક સો બુદ્ધિ છે જેમની બુદ્ધિ એટલી શાર્પ છે કે જેવી રીતે છીણી કામ કરે છે એવી રીતે એમની બુદ્ધિ કામ કરે છે. તેમાં કામ કરે છે દારી અંતર ભેદિયા. જો ઇમેજ એક ફોટો દેખાડે છે બહારથી તો ઓલું જળ શરીર છે જેને બ્લેક કરી નાખ્યું છે અને અંદર એક આપણો આત્મરામ છે જેને ઉજ્જવળ દેખાડે છે. તો એ હથોડી ને છીણી થી પોતાના અંદર માં આપણા અંતર માં જે આપણે આ શરીર આદિ પર પદાર્થ ને પોતાના માની રાખ્યા છે એમાં ભેદ પાડવો એ ખરેખર ભેદ વિજ્ઞાન છે. શું બુદ્ધિ છે એની દારી અંતર ભેદ્યા, પોતાના અંતર માં જ ભેદ પાડ્યો. તો ભેદ તેમાં કેવા પાડ્યો? વર્ણાદી અનુરાગાદી તે નિજ ભાવ કો ધ્યાન રાખ્યો. વર્ણાદી અને રાગાદી આદિ ની અંદર બહુ બધું ભરેલું છે. એનાથી પોતાના ભાવ ને ન્યારો કર્યો. ન્યારો એટલે જુદો. હવે જો દેખાડવા માટે મેં અહીંયા એક રેફરન્સ કાઢીને રાખ્યું છે. આપણે સમય ચાલતી પરમાણુની 50મી રાખા કાઢીએ જેમને સ્વાધ્યાય હશે એમને તો ખબર છે કે તેની વાત ચાલી રહી છે બરાબર. જેમને સ્વાધ્યાય નથી ક્યારે સમય ચાલતી પરમાણુ જોયું જ નથી તો એમના માટે આ જીવ અજીવ અધિકાર છે કે જેમાં જીવ અને અજીવ નું વર્ણન આવે. એમાં જીવ અને અજીવ ના વર્ણન માં જીવ શું છે અને અજીવ શું છે એની વાત ચાલે. હવે જો એક વસ્તુ સમજો, આ સમયકાળની પરમાગમ માં જયારે જીવ કહેવામાં આવે તો એ જીવ ને આપણે જે જીવ અત્યારના છીએ એમ ન માને. એ જીવ કયો છે? એ જે શુદ્ધ મહિનો જે જીવ છે એની વાત અહીંયા ચાલે. જેવી રીતના સિદ્ધ ભગવાન છે તો સિદ્ધ ભગવાન દ્રવ્ય ગુણ થી કેટલા શુદ્ધ છે? એકદમ શુદ્ધ છે. ત્રણ લોક ત્રણ કાળ એક સમયમાં જાણે છે. એમના અનંત ગુણોમાંથી એકે ગુણમાં હવે જરાય વિકાસ થયો નથી. એવું જે શુદ્ધ જીવનું સ્વરૂપ છે એવું શુદ્ધ સ્વરૂપ મારું પણ છે. એવું શુદ્ધ સ્વરૂપ મારું પણ છે. ક્યારે? અત્યારે. આવું હોવા છતાં જે આ શરીર આદિને અને જીવના વિકારી ભાવો છે એને જબરજસ્તી મેં મારા માની રહ્યા અને એને કારણે ખોટી માન્યતાને કારણે જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે. તો એ માન્યતા દૂર કરવા માટે હવે જીવની કઈ કઈ વસ્તુ નથી એની અહીંયા વાત કરે છે. જો 50 થી લઈને 55 પાંચ ગાથાઓ છે, છ ગાથાઓ અને એના પછી બે ગાથા એના જ કન્ટિન્યુએશન રૂપે છે. આપણે બધી થોડી ગાઈએ એનું ડિટેલમાં જવાની તો આપણી ટાઈમ પણ નથી અને શક્તિ પણ નથી. ખરેખર તો આ ટોપિક એવો છે સ્વરૂપા ચરણ ચારિત્ર કે જે અનુભવી પુરુષ હોય ને એ જ કહી શકે. કેમ કે જેને સ્વરૂપમાં આચરણ કર્યું હોય એ તો કહી શકે ને. હવે આપણી અત્યારે એવી કમજોરી છે કે એવા કોઈ અનુભવી પુરુષ આપણી સામે પ્રત્યે બિરાજમાન નથી. એટલે આપણે બધા સમજૂતિયા આપસમાં ચર્ચા કરીએ ખ્યાલ આવે. પણ આ ગુરુ જયસિંહ ના મૂળમાં પ્રવચન શું કામ સાંભળવા જોઈએ? કેમકે જેવું આત્માના અનુભવનું વર્ણન એ ગુરુદેવજી આ જ શબ્દોમાંથી કાઢી શકે એવી આપણી શક્તિ જોઈએ. તો આ છ જણાના પણ આના પ્રવચનો ગુરુદેવસિંહના છે. બહુ જ માર્મિક છે. તમે સાંભળજો. હવે એમાંથી હું સાંભળીને આવ્યો પણ એમ બધું સંભળાવવાની મારી શક્તિ નથી. એટલે જેટલું આપણે થાય છે કરીએ. જો 50મી ગાથા જુઓ આવે છે સ્ક્રીનમાં ગુજરાતી નીચે ગાથા લેવી છે ગુજરાતી.
નથી વર્ણ જીવને ગંધ નહીં, સ્પર્શ રસ જીવને નહીં, નહીં રૂપ राग जीवने द्वेष नहीं मोह जीवने छेद नहीं प्रत्ययो नहीं कर्म के नो कर्म पर जीवने वर्ग जीवने वर्ग नहीं पद को कहीं से
ज्ञान तो जीव ना क्षयोक्षम नो उघाड़ એ ક્ષયોક્ષમ નો ઉગાડ હોવાથી એ પણ જીવ નું સાચું સ્વરૂપ નથી. કેમ કે એ તો ભાઈ અધૂરું જ્ઞાન છે ને, તો તું અધૂરો છે કે પૂરો છે? મારામાં તો કેવળ જ્ઞાન થવાની તાકાત છે કે નહીં? તો સ્વરૂપ કેવું છે કે આવું મારું સ્વરૂપ છે કે જેવું સિદ્ધ ભગવાન નું છે. તો આ મને એને ગરીબ ને દયા થઈને કઈ પરીક્ષા આપવાના ભાવ આવ્યા તો આપવા કે નહીં? ભાઈ દરેક વસ્તુ ને ભેદ કરીને બધા બીજા ખોટામાં નાખો. હું અહિયાં જીવ તત્વ આખો શુદ્ધ એક જીવ તત્વ ઉભો છું, ક્યાં નજર કરો? ક્યાં નજર કરતા શું થાય છે? શુદ્ધ નું પરિણમન થાય છે. જીવના વિકારી ભાવોના આવવું જવું થાય છે, ખ્યાલમાં આવે છે? અને એ રૂપ ક્ષયોક્ષમ રૂપે જાણવાનું કાર્ય એ પણ થાય છે. રસ્તે આપણે ચાલતા જઈએ તો કેટલી વસ્તુ જે આપણને દેખાય છે અને જણાય છે, આપણને આપણે કહે કે ભાઈ મને એ તો રજીસ્ટર થયું. બીજી બધી વસ્તુ આપણે બે જણ સાથે જતા હોય તો પૂછ્યું, ભાઈ ઓલાને કઈ જોઈ? એ તો જોયું નહીં, એ તો મને રજીસ્ટર થયું છે. કેમ ન થયું? જીવનો તો જાણવાનો સ્વભાવ છે, કહું જોઈ તું. પણ જીવનું અત્યારના એવું જ ક્ષયોક્ષમિક અધૂરું જ્ઞાન છે, એ રૂપે જોવા જઈએ જીવ ને પોતાની જાતને તો હંમેશા દુઃખી થઈ. પણ પોતાની જાતને જો એ શુદ્ધ સ્વરૂપના કોઠામાં આપણે મૂકીએ તો બાકી બહારમાં જે પણ થાય છે, સમયના શાસ્ત્રમાં શું કહે છે કે એ જાણે એક આખું નાટક ચાલી રહ્યું છે. આ સમયના શાસ્ત્ર તમે ક્યારેક વાંચીએ ને તો કેવું છે કે આપણે નાટક ચાલી રહ્યું છે. પેલા એક જીવ આવ્યો, એ જીવ પોતાના કપડા પહેરીને આવ્યો, એ જીવ અજીવ અધિકાર, જીવ ને અજીવ આવ્યા, એમણે રંગ ભૂમિમાં પોતાની ભૂમિકા ભજવી અને ભજવીને નીકળી ગઈ. પછી આશ્રવ આવ્યા, પુણ્ય પાપ આવ્યા, એ લોકો પોતાની ભૂમિકા ભજવીને નીકળી ગયા, ખ્યાલમાં આવે? આ જાણે વિશ્વમાં જેટલી પણ વસ્તુ થાય છે ને એ બધી રંગ ભૂમિમાં એક ભાગ ભજવતા હોય ને એવું લાગે. કેમ? કેમકે બેનથી શું કે છે, સમય દર્શન થયું ત્યારે કે જાણે આત્મા વિશ્વની ઉપર ઉઠી ગયો હોય એવું લાગે છે અમને. ત્યાં ઉપર એક ન્યુટ્રલ સીસીટીવી કેમેરા છે, અહીંયા આપણે અહીંયા લગાવેલો છે ક્યાંક, એને આપણે પ્રવચન આપણે એક ક્લાસ થી કઈ નતું જાણે કેટલી ખુશી થાય. અહીંયા કઈ જોરની ભક્તિ નથી હોય એને કેટલો ઉલ્લાસ આવે. અચ્છા એને જોવા દઉં, જે અનંતા સિદ્ધ ભગવાન ઉપર બિરાજમાન છે તો એમને કેટલી સાથે ભક્તિ ઉછળે આપણી? કેમ ન ઉછળે? અરે ભક્તિ, ભગવાનની ભક્તિ કરવામાં તમે એમ કહો કે જરાય નહીં. જેવી રીતના એ સિદ્ધ ભગવાન પોતે પોતાના આત્મા ઉપર એમનું આખું ફોકસ છે, એના સિવાય બીજું કાંઈ એમને ઇન્ટરેસ્ટ જ નથી. ન હોવા છતાં જ્ઞાનની એવી શુદ્ધતા છે કે લોકો એમને એમ જણાઈ જાય, પણ તો એ ત્યાં એમનું ધ્યાન જતું નથી. એવી જ રીતે જીવ પોતાને એવું સ્વરૂપ મારું કે એમ તો માને, કમ સે કમ એમ માનતા આ બહારમાં જે પણ બધું આખું નાટક ચાલી રહ્યું છે એમાં જીવના રાગ દ્વેષ ભાવ એમાં પોતાનું મહત્વ ઓટોમેટિકલી છૂટી જાય, અને એવું છૂટી જતા જીવને સ્વરૂપમાં આચરણ થાય છે, જેને સ્વરૂપાચરણ ચાલે છે. જો આગળ વાંચીએ, આ આપણે આ તો આટલું નથી કીધું. કેમ નથી? કેમકે પૂજગલ પરિણામ પૂજગલ ના આ સર્વ હોવાથી નક્કી, આ બધા પૂજગલ ના પરિણામ એમ તમે બધા નક્કી કરો. એની આગળની ગાથા જો 56મી ગાથા શું કહે છે, મેરી ભૈયા કુકી સિંહ જો શું કહે છે, વરણાદિ ગુણતાનાંત ભાવો જીવના વ્યવહારથી પણ કોઈએ ભાવો નથી, આત્મા તણાની શરતી. ભાઈ તમે આ આમ સાવ ઉડાવી દેશો તો કેમ ચાલશે? આપણે તો સંસારમાં છીએ, તમે આમ સાવ શુદ્ધ નહીં દેખાડશો તો બધા પ્રમાણી જઈ જશે કે હા બહાર નો ગુસ્સો આજે આવે છે તો હું ક્યાં છું, હું તો શુદ્ધ છું. એમ નહીં, પાછું એમ નહીં તો કેવી રીતના? આ વર્ણાદિ ગુણસ્થાન પર્યંત જે ભાવો છે એ વ્યવહારથી તો જીવના જ છે, એને ન આવવા જોઈએ. એ ગુસ્સો આદિ જે રાગ આદિ ભાવો આવે છે જીવને ન આવવા જોઈએ, પણ એ જીવનું સાચું સ્વરૂપ નથી. નિશ્ચયથી જીવનું સ્વરૂપ કેવું છે કે આ કોઈ ભાવો આત્મા તણા નથી એવું નિશ્ચયથી નક્કી કરો. નિશ્ચયથી એટલે કે ખરેખર આમ નક્કી કરો કે આ નથી. પણ લૌકિક વ્યવહારમાં તો એમ જ કહેવાશે કે ભાઈ શરીર કમાવી દે, કહેવામાં માનતો નથી, માનવામાં માનતો. ખ્યાલમાં આવે જો આગળ નહીં કરતા કે પી કરે
જીવનો શીર નિરવત જાણો ઉપયોગ ગુણતી અધિક તેથી જીવના
ઉપયોગ ગુણતી બહાર આ બધા ભાવો હોવાથી એ જીવના નથી. ઉપયોગ એટલે શું છે? ઉપયોગ એટલે આપણ ઉપયોગ ગુણ બને છે. જીવનો જે જ્ઞાન અને દર્શન ગુણ નું જે પ્રગટ કાર્ય ચાલે છે, પ્રગટ કાર્ય એટલે કે આ દરેક સમય જાણવા જાણવાનું ચાલે છે, એ જીવનું લક્ષણ છે. લક્ષણ એટલે શું? કે એવી યુનિક વસ્તુ જેનાથી એ વસ્તુને પકડી શકે. કોઈ પણ દ્રવ્ય નો એવો યુનિક ગુણ કે જેનાથી વસ્તુને પકડી શકાય એને એનું લક્ષણ કહેવાય. જેવી રીતના બરફ છે એનું લક્ષણ શું છે? કે એનું ઠંડક લક્ષણ છે. ક્યુબ એનું લક્ષણ નથી, કેમ કે બરફ તો અલગ અલગ શેપના બનાવી શકે. ખ્યાલમાં આવે છે? એક ક્યુબિકલ શેપ અથવા એની ટ્રાન્સપરન્સી કરો તો ઘણા બરફ ભેજી પણ હોય છે. ખ્યાલમાં આવે છે? એનું લક્ષણ નથી, પણ કોઈ પણ બરફ ને હંમેશા ઠંડો જ હોય તો એનું યુનિક લક્ષણ. એવી જ રીતે જીવનું યુનિક લક્ષણ શું છે? કે આ ઉપયોગ છે, દરેક સમયે જાણવા 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 જાણવાનું ચાલ્યા કરે છે, જીવનું યુનિક લક્ષણ. એનાથી જીવને પકડી શકાય. આપણે અત્યારના આપણા જ્ઞાનમાં જો આ જણાય છે એ ગુણ, એમ આપણે આપણા જ્ઞાનમાં પકડી શકીએ. એ પકડી જેને શક્ય છે એટલું જ જીવનું અસ્તિત્વ છે. એના સિવાય આ વર્ણાદિ ગુણસ્થાન પર્યંતના જે ભાવો કયા છે એ બધા પૂજલના સંયોગજનિત ભાવો હોવાથી એને પૂજલના કેટેગરીમાં નાખી દીધા. કેમ કે જયારે જીવ શુદ્ધ એકલો હોય જેવી રીતના ભગવાન છે તો આ બધા ભાવો તો દેખાતા નથી, માટે એ બધા જ પૂજલના છે. પૂજલના એક્ચ્યુઅલી નથી, એક્ચ્યુઅલી રાગ ભાવ થાય છે જીવમાં જ થાય છે, મારો જ વિકારી ભાવ છે. પણ અત્યારના એ શુદ્ધ સ્વરૂપને ઊભું કરવું છે એટલે એને પણ આમાંથી હટાવીને પોલી કેટેગરીમાં નાખી દેવામાં આવે છે. ખ્યાલમાં આવે છે? તો આ સમયસર પરમાગમમાં જેવી ઉત્કૃષ્ટ વાતો આવે છે એ વાતો અહીંયા છ ગાળામાં ભરેલી છે. એટલે ગુરુદેવજી આને શું કહેતા હતા? મિની સમયસર, જાણે ગાંગણમાં સાગર ભરી દીધો હોય એવી આ વાત છે. ચલો આગળ જોઈએ. આપણે વાપસ પાછી આજની ગાથા પર આવી ગઈ છ ગાળાએ. એની બીજી બે લાઈન, પહેલી બે આપણી વાંચી, અહીંયા ઉપર બીજી લાઈનમાં શું કીધું? વર્ણાથી અરુ રાગાદી. એટલે એ જે 29 બોલ જે બધા આવે બધા બે શબ્દમાં આમાં લઈ લીધા. અથવા બીજા એંગલથી જોવું હોય તો વર્ણાદિ, વર્ણાદિ કોના લક્ષણ છે? ઉજ્જવલ વર્ષ ગંધ વર્ણ. તો પૂજલમાં બાકી બધા હજી પણ નાખી દો તો ધર્મ અધર્મ આકાશ કાળ બધા દ્રવ્ય એક સાથે અજીવમાં નાખી દો તો વર્ણાદિ એ અજીવના લક્ષણ છે. તો ઘર મકાન ગાડી એ તો બધું ક્યાંય રહ્યું, બરાબર. આ શરીર કયું દ્રવ્ય છે? પૂજલ દ્રવ્ય છે. મન કયું દ્રવ્ય છે? વાણી કયું દ્રવ્ય છે? આ પણ પૂજલ છે. તો આને પણ હટાવો, આને પણ બીજા કેટેગરીમાં નથી. આ બધું વર્ણાધીન આવી ગયું. તો હવે હવે શું બચ્યું? જે જીવ પદાર્થ છે, આપણે બધા પઝેશન જે હતા એ તો બધા ઈશ્વરના પુજ્ગલ છે, એને તો ક્યારના હટાવી દીધા. આ શરીર જે છે એને પણ પુજ્ગલમાં નાખવું, તો હવે શું બચ્યું? હવે એક જીવ દ્રવ્ય બચ્યો. કયો જીવ દ્રવ્ય? કે ભાઈ પ્રમાણ નો જીવ દ્રવ્ય, જે દ્રવ્ય ગુણ પર્યાય સહિત નો જીવ દ્રવ્ય. પ્રમાણ નો એટલે શું? કે આ મારો જીવ એના અનંત ગુણો સહિત પ્લસ એની વિકારી અને અવિકારી પર્યાયો સહિત, અત્યારના જે એની મનુષ્ય પર્યાય છે એના વાળો એ જીવ, એ જીવ બચ્યો. તો હવે એમાંથી પણ મારું સ્વરૂપ શું છે? તો ભાઈ આ રાગાદી ભાવો છે ને, એ રાગાદી ભાવો મારા શુદ્ધ સ્વરૂપમાં તો છે જ નહીં, એ તો બહારની પર દ્રષ્ટિ જતાય ઉત્પન્ન થાય છે. જીવ જયારે પર સન્મુખ દ્રષ્ટિ કરે તો એ રાગાદી ભાવ ઉત્પન્ન થાય છે. તો ચલો એને પણ હટાવો. તો રાગાદી ભાવોને પણ કાઢી નાખે. જો બહુ ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ છે, વિચાર કરજો. ક્યારે પણ કોઈ અનાદિ મિત્ર દ્રષ્ટિ જીવ હોય, કોઈ પણ પંથ વાળા નો હોય, ગમે તે લઈ લો, અનાદિ મિત્ર દ્રષ્ટિ જીવ, મનુષ્ય ની વાત કરી રહ્યો છું, અને જો ભદ્રી જીવ હોય તો સદાચાર થી તો પોતે જાતે જ છે. સદાચાર ને બધું કઈ કોઈ ધર્મ નથી, ખ્યાલમાં આવે. હવે ભદ્રી જીવ ખબર જો હોય તો એને નેચરલી જેવી ફિલિંગ હોય કે આ ગુસ્સો આદિ રાગાદી ભાવો છે એ જીવ મારા માટે ખરાબ છે, ન આવે. કોઈ પણ વિશ્વમાં એવો જીવ છે જે જાણી અને ગુસ્સો કરવા માંગે, હા મને તો બહુ મજા છે, એવો કયો જીવ છે? કોઈ છે? બધાને એમ જ લાગે છે કે આ ગુસ્સો કરવો, આક્રોશ કરવો, આ ટેરરિઝમ કરવું એ બધું ખરાબ. બધા એવું માને છે કે નહીં માને છે? તો આટલું તો બધા માને છે. પ્રોબ્લેમ ક્યાં છે ખબર? કે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ છે એ આ જીવના આ બધા ભાવોને દૂર કરવા માંગે છે, આ ક્રોધાદી ભાવોને દૂર કરવા માંગે છે. પણ એ દૂર કરવા માંગે છે, પણ એને જીવનું શુદ્ધ સ્વરૂપ શું છે એની ખબર નથી. તો દૂર તો કરવા માંગે છે, પણ કેવી રીતના દૂર કરવા માંગે છે? કે ભાઈ જે તીવ્ર કષાય હતા ત્યાંથી હટીને મંદ કચાઈમાં આવવા માંગે છે, અને મંદ કચાઈમાં આવતા સેટિસ્ફાઈડ કે બસ આ બરાબર, ખ્યાલમાં આવે. પણ એના પણ પુણ્યબંધ તો થાય જ છે. તો પુણ્યબંધ હતા વળી શ્રી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. તો અનાદિકાળથી એ જીવની જે વિચાર દ્રષ્ટિ છે એ ખોટી ચાલતી આવે. આપણે પણ જે આપણે આપણે ધર્મ ભણવાનું શરૂ કર્યું હશે બરાબર, તો શરૂ કરતા પહેલા આપણને શું વિકલ્પ આવે? કરે હું બહુ કોશિશ કરું છું કે મને ગુસ્સાથી પરિણામ ન આવે, મારા ઘરમાં ગમે તેવી સિચ્યુએશન બને, પણ હું તો બસ આત્માનું લક્ષ કરું અને મને આવા ભાવ ઉત્પન્ન ન થાય. પણ તોય આવી જાય, ખ્યાલમાં આવે. આવું બધાને આપણને વિચાર આવે છે કે નહીં? આવે છે કે નહીં? પણ આ ખોટો વિચાર છે. કેમ ખોટો છે? કેમ કે ભાઈ, એ તો ચારિત્રના દોષના પરિણામ છે. એ તો આપણી ભૂમિકા જ્યાં સુધી નિત્યાત્મની છે ત્યાં સુધી એ ભાવ તમે હજાર કોશિશ કરો તો પણ આવશે, આવશે ને આવશે. જ્યાં આપણે આ જે શ્રેણી જે કહે છે ને પ્રજ્ઞા શ્રેણી, એ જ્યાં મારવાની છે ત્યાં નથી મારી અને ખોટી જગ્યાએ મારી. ક્યાં મારી છે અત્યારના? કે ભાઈ તીવ્ર કચાઈના ભાવ અને મંદ કચાઈના ભાવને હટાવીને ત્યાં વચ્ચે મારવાની ટ્રાય કરી રહ્યો. ત્યાં મંદ કચાઈ તો ચાલે છે, એ વાંધો નથી. એનાથી તો ભાઈ પુણ્યના ભાવ બંધાય છે ને, આ દયા આ પૂજા ભક્તિ આદિ કરીએ છીએ, પ્રવચન ગુરુદેવનું ભાઈ રોજ પ્રવચન તો સાંભળવું જોઈએ કે નહીં? સાંભળવું જોઈએ કે નહીં? ચાલો મને એમ કહ્યું કે એક બાજુ તમારી પાસે ઓપ્શન છે કે એક કલાક તમે શુદ્ધ ઉપયોગમાં બેસો, અને બીજી બાજુ ઓપ્શન છે કે ગુરુદેવનું પ્રવચન કરો, તો કયું કરવા લાયક છે? ભૂમિકા પ્રમાણે હોય બરાબર વાત છે. પાછળ ત્યાં એક આપણે કમ્પેરિઝન કરીએ એક કલાક હું વાત શું કરું છું તમે, આપણે આપણી જાતને શુભ ભાવ સુધી આપણી જાતની લિમિટ કરી દીધા. આપણને ક્યારેક એવો વિકલ્પ આવે છે કે ના ના મારી તાકાત છે કે હું અત્યારનો શુભ ઉપયોગ કરી શકું. આપણને શું થાય છે કે ભાઈ આ કોશિશ તો કરીએ છે, આ પ્રવચન તો સાંભળીએ છે, જરા સ્વાધ્યાય કરીએ, આ જરાક આપણે આ ઘરની બધી જંજાળ બધી દૂર થાય, આ જરા જોબ ના બધા મગજમારી દૂર થાય, જરા થોડા પૈસા થઈ જાય, આપણું એક ફ્યુચર બેક થઈ જાય, બસ પછી તો આત્માનો અનુભવ, પછી તો મારે બીજું કઈ જ નથી. એ કઈ આપણા બધાના વિચાર આવા જ થઈ ગયો, ઇન્ક્લુડિંગ તકલીફ ક્યાં છે કે આપણે જે તેની જે જીવના શુદ્ધ એક શુદ્ધ સ્વરૂપને અલગ કરવાનું હતું એની બદલે આ એક મંદ કષાયને અંદર રાખી દીધો અને પછી એ તીવ્ર કષાયને દૂર કરવાની ટ્રાય કરી હતી, તો એ તો નહીં જ થઈ શકે. કેમ કે એવું વસ્તુનું સ્વરૂપ જ નહીં, વસ્તુનું સ્વરૂપ એવું છે કે જેવું આત્માનું જે ભૂમિકામાં અત્યાર આપીએ છીએ એવા ને એવા જ, કઈ બહારમાં ચેન્જ નથી કરવા. અંદરમાં આપણા જ્ઞાનમાં એક શુદ્ધ જીવનું સ્વરૂપ કેવું છે, હરિયંત ભગવાનનું સિદ્ધ ભગવાનનું એક સ્વરૂપ કેવું છે, પહેલા એને તો ઊભું કરીએ, એને ઊભું કરીએ કે બસ આવું મારું સ્વરૂપ છે. એક આપણા જ્ઞાનમાં એક બીજો પક્ષ તો ઊભો કરીએ કે બે ભેદ પાડવાના છે, એક બીજો પક્ષ તો ઊભો કરીએ અને પછી આપણે જયારે તુલના કરશું કે એમ કહેશે કે ના આ સાચું હું છું, આ જે શુદ્ધ જીવ છે એ હું છું, તો આનાથી દૂર હટી શકે. એવો પ્રયાસ કરો એ ખરેખર બે જોઈએ. ચાલો આગળ બીજી બે લાઈન. હવે વેદ વિજ્ઞાન જે કરે છે એ કેવી રીતના કરે છે ને, તો નિજ માહી નિજ કે હેતુ, આ ષટ કારક સાંભળી છે ક્યારે? છ પ્રકારના કારક આવે છે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ. કે કોઈ વસ્તુ કોણે કરી, આપણે જે ઇંગ્લિશમાં સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્ડ પછી આનું સંપ્રદાન અપાદાન અધિકરણ નું કઈ નથી, મુજે પતા નહીં કે શબ્દ ક્યાં. તો જે સબ્જેક્ટ છે આવા શબ્દ જ આપણને ખબર તો જે કાર્ય કરે છે એ કરતા, જેના ઉપર કાર્ય કરવામાં આવે છે એ કર્મ, જેના સાધન થી કાર્ય કરવામાં આવે છે કરણ, પછી જેના આધારે કરવામાં આવે છે અધિકરણ, જેના કાર્ય કરીને જેના માટે કાર્ય કરવામાં આવે છે એ સંપ્રદાન છે, અને જેમાંથી કાર્ય કરવામાં આવે છે એ સપાદન. હવે આ જે સિચ્યુએશન છે, આજે આત્માનું ભૂતિ નથી, એ તો આત્મા જ કાર્ય કરે છે, કેમ કે હું જ વિચાર કરવાનો છું, મારે જ તો ભેદ પાડવાના છે, હું જ કાર્ય કરું છું, કેમાં કાર્ય કરું છું, તો મારા જ્ઞાનમાં, મારું જ્ઞાન એટલે હું પાછું હું જ આત્મા છું, જ્ઞાનમાં કાર્ય કરું એટલે આત્મામાં જ કાર્ય કરું, તો હું જ કાર્ય કરું છું. કયું કાર્ય કરું છું? તો ભેદ વિજ્ઞાનનું કાર્ય કરું છું. ક્યાં કરું છું? આત્મામાં જ કરું છું. કયા સાધનથી કરું છું? તો મારા જ્ઞાન હું સાધનથી કરું, તો જ્ઞાન સાધન એટલે આત્મા જ સાધન કરો, તો આત્માના સાધનથી કરું. કોના માટે કરું છું? મારા માટે, મારામાં જ તો ઉત્પન્ન થાય એના માટે, એટલે મારા માટે આત્મા માટે જ કરું. કઈ અવસ્થા માટે કરું છું? કે મારી જે વિકારી પર્યાયો પહેલા આનાથી આટલી ચાલી આવી છે એને દૂર થઈને હવે શુદ્ધ અવસ્થા થાય એના માટે કરું છું. અને કોના આધારે કરવામાં આવે છે? તો જીવનું જે શુદ્ધ સ્વરૂપ છે એ જીવના શુદ્ધ સ્વરૂપના આધારે એ કાર્ય કરવામાં આવે છે. તો આ કાર્યમાં છ એ છ કારણ આત્મા જ કરે છે, આત્મામાં જ કરે છે, આત્માને જ આધારે કરે છે. તો એ જ અહીંયા વાત કરે છે. નિજ માહી નિજ કે હેતુ, નિજ કર આપ તો આપે ગયો, નિજ માહી પોતામાંથી, નિજ કે હેતુ પોતાના માટે, નિજ કર પોતે જ કરે છે, આપ તો આપે ગયો, પોતાને જ જાણે, પોતે જ જાણે. અને જયારે આવું ભેદ વિજ્ઞાન કર્યું ત્યારે શું કહ્યું, ગુણ ગુણી જ્ઞાન જ્ઞાતા ધ્યેય મજાર પશુ ભેદ ન. પહેલા કદાચ એક્ઝામ્પલ આપેલું છે, પણ વિચાર કરો કે આપણને બહુ ઈચ્છા થઈ કે આજે ઘરે જઈને એક લડ્ડુ ખાઈએ, ગુલાબજાંબુ ખાઈએ, જે તમારે ભાવતી વસ્તુ હોય. આપણા જ્ઞાનમાં જયારે એક્ઝામ્પલ કહેવાય છે તો તમારા જ્ઞાનમાં તમારી ભાવતી વસ્તુનો પહેલા પિક્ચર બનાવો. પિક્ચર બનાવતો ને તો ભાવ વાસન રૂપ આનંદ આવે. તો જે જે તમને વસ્તુ આંખ બંધ કરીને એનો વિચાર કરો. હવે વિચાર કરો કે આજે આપણને બહુ મન થયું કે આજે આપણે વસ્તુ ખાઈએ ઘરે જઈએ. તો અત્યારે કઈ કયા ભૂમિકામાં છે, વિચાર તો કે બરાબર જ્ઞાનમય વસ્તુ. હવે ઘરે જઈને ડિમાન્ડ કરી, મમ્મી મારે તો આજે આ વસ્તુ ખાઈ બનાવી દઉં. તો મમ્મી 10-15 અડધો કલાક તો લેશે ને બનાવવા માટે. હવે જયારે બને છે ત્યારે શું થાય છે, એના જ વિચારો ચાલ્યા કરે છે. ખ્યાલમાં આવે? એક્ઝામ્પલ માટે ગુલાબજાંબુ લઈએ. સમજો મમ્મી બધા એટલે માવામાંથી ગુલાબજાંબુ બનાવશે, ત્યાં સુધી આપણા માઇન્ડમાં અરે ગુલાબજાંબુ આવો, એનો ટેસ્ટ આવો, લાલ લાલ હોય, કેમ બધાના મગજમાં બને છે ને ગુલાબજાંબુ. તો અત્યારના ક્યાં છે વિચાર બોલે, ધારણા જ્ઞાનમાં છે, પણ એ વિચાર ધારણા જ્ઞાનમાંથી આપણે પુલાવ કર્યું અને અત્યારના ઉપયોગાત્મક જ્ઞાનમાં એને લયા એવા છે. બરાબર છે? હવે અંદર રસોડામાં જેવા કરાયા તો આપણને સ્મેલ આવી, બહાર ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા આવી કે નહીં બેઠા સ્મેલ આવી? તો સ્મેલ આવી તો શું થયું, એ જે જે આપણા ધારણા જ્ઞાનમાં હતું એનું અને આ વર્તમાન સ્મેલનું કોરિલેશન ચાલુ થયું. ચાલુ થયું કે આ જો ગુલાબજાંબુની સ્મેલ તો આવી હોય, અરે આ સ્મેલ આવે, અરે શું સરસ બન્યા છે, ફ્રેગરન્સ ખ્યાલ આવે. બધા લેડીઝ તો સુગંધથી કહી શકે કે નહીં કે સારા બન્યા છે કે નથી બન્યા, કહી શકો કે નહીં? થોડા વધારે જરાક કડક કદાચ જલી જાય તળવામાં, થોડાક વધારે જઈએ આકરા જઈએ, કે આકરા તેલની સ્મેલ અલગ હોય કે નહીં હોય. તો જ્ઞાનનું એવું શિક્ષણ કામ છે કે એ સ્મેલ થી આપણે એનો ટેસ્ટ ના અનુમાન લગાવી લઈએ છીએ કે આ આકરા થઈ ગયા એટલે હવે જરાક સ્વાદમાં જરાક વધારે ચડેલા કડક લાગશે. ખ્યાલમાં આવે છે? અત્યાર સુધી ક્યાં છે, વિચારોમાં છે. હવે બની ગયા અને મમ્મીએ એક વાટકાનો ખીચીને આપણા સામે મૂક્યા ડાઇનિંગ ટેબલ પર. અત્યાર સુધી કઈ ઇન્દ્રિયનું જ્ઞાન હતું, ખાલી જે ગ્રહણ ઇન્દ્રિય હતી સુગંધ લીધી હતી. ખ્યાલ આવે? હવે તો ચક્ષુ ઇન્દ્રિયથી સાક્ષાત પ્રગટ થયા. સાક્ષાત છે કે હજી પરોક્ષ છે? હજી પરોક્ષ છે, એમને ચક્ષુ ઇન્દ્રિયના આધારે આપણે જાણીએ. પણ હવે જોતા આપણે જે ધારણા જ્ઞાનથી આપણા ઉપયોગમાં એક ઇમેજ બનાવી હતી, એ ઇમેજને બધા સુગંધના બેઝિસ પર આપણે થોડી રિફાઇન કરી કરી કે નહીં. હવે જોઈને હજી રિફાઇન થાય છે. કેવી રિફાઇન થાય છે કે ભાઈ પહેલા તો ખબર નથી કે મમ્મી નાના બનાવે છે કે મોટા બનાવે છે કે કઈ સાઈઝમાં બનાવે છે. આ તો જોતા જ અરે વાહ, આ તો એક ટુકડો આખો એક સાથે મોઢામાં આવી જાય એવા છે કે નહીં. પછી કેવા છે કે એને આમ જોઈને જ આપણને ખબર પડે કે આ નરમ બન્યા છે કે થોડા ચવડ બન્યા છે. એની સ્કિન પરથી ખબર પડી જાય કે નહીં પડે. હવે એ બધા ક્યાં છે અત્યારના, હજી વિચારોમાં જ છે, સામે હોવા છતાં હજી વિચારોમાં છે. અને જેવું એ ચમચીથી લીધું અને મોઢામાં મૂક્યું, જેવું મોઢામાં મૂક્યું બોલો હવે એમાં શું થાય છે, હવે અત્યારના અનુભવના કોટામાં આવે. અત્યાર સુધી બધું વિચારના કોટામાં હતું, જેવું અનુભવના કોટામાં આવે છે. હવે એને પૂછો કે ભાઈ ચાસણી બરાબર છે? હમણાં ડિસ્ટર્બ નહીં, હમણાં હું ચાસણી પર ફોકસ નથી કરતો. ક્યાં ફોકસ છે? આખી વસ્તુના અનુભવમાં ફોકસ છે. અને ક્યારે તો ઘણી વાર નોટિસ કર્યું, આપણે એક રોટલી ખાઈ લીધી પછી મમ્મી પૂછે ભાઈ ચાટ મેં નમક કી છે? એક મિનિટ જરા ચેક કરજો બતા. અરે ખા તો લીધા એક પૂરી રોટી ખાધી, પર આપતો બતા ને કેમ નથી ખબર? કેમ કે જયારે આખી વસ્તુ પર ધ્યાન હતું તો નમક પર ધ્યાન ગયું નહીં કે બરાબર છે. એવી જ રીતે આ ગુલાબ જાંબુ જયારે મોઢામાં ખાયું તો આ જાણે સ્વર્ગ નો અનુભવ ખાઈ બેઠા. ત્યારે બધા જ વિકલ્પ આપણે ભૂલી ગયા કે નહીં કે વધુ ભાઈ જરાક કડક થઈ ગયું એવી સ્મેલ આવે છે કે અથવા તો એના ટેક્સચર થી જરા ચવર છે એવું આવે છે, એ બધું જ ભૂલી ગયા. હવે તો સાક્ષાત એનો અનુભવ થાય છે. બધા એવી જ પ્રક્રિયા અહિયાં આત્માનુભવમાં છે. જયારે જીનાગરે કીધું કે ભાઈ તું તો જીવ છે, તારામાં જ્ઞાન છે, તું જ્ઞાન થી જાણે છો, તો ત્યારે આ ધારણા જ્ઞાનમાં પેલા બેઠું એ બેઠું. તો આપણે એક મગજમાં એક એવું પિક્ચર બનાવ્યું કે આ જીવ નામનો કોઈ પદાર્થ છે જે જ્ઞાન થી જાણે. પછી જીનાગરમાં વિવિધ રીતે સમજાવે છે કે જો જીવ તો અમૂર્તિક છે, જો એનામાં અસ્તિત્વગુણ છે, જો એ ક્યારે મળતો નથી ત્યારે ઉત્પન્ન ન થશે, જો આ મળતું છે એનામાં જીવ નથી, અને જો આ નવું બાળક જન્મ્યું એનામાં જીવ ક્યાંથી આવે? આ જીવ નામની કોઈ એક વસ્તુ છે જેનામાં આવી જાણવા દેખવાની શક્તિ છે, અને એ એક ભાવથી બીજા ભાવમાં જઈને ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. ત્યારે શું કર્યું? ત્યાં જાણવા કોઠામાં જે આપણે જીવનું પિક્ચર બનાવ્યું હતું એ હજી રિફાઈન થયું. ખ્યાલમાં આવે છે? જેમ જેમ પેલા ગુલાબજાંબુમાં ઇનપુટ મળતા જાય છે, એટલે ફ્રેગરન્સથી કે જોવાથી, એમ એમ આપણું જ્ઞાનનું પિક્ચર રિફાઈન થાય. એવી જ રીતે જેમ જેમ અહીંયા સ્વાધ્યાય અને સત્વ વિચારથી જીવને પોતાના વિષયમાં નવી નવી વાતો જાણવા મળે છે, એમ એમ એનું પોતાના સ્વરૂપ વિશેનું જ્ઞાન નિર્મળ થતું જાય. જેવું જેવું એવું જ્ઞાન નિર્મળ થતું જાય છે, પછી એક વખતે ભેદ ઓલા ભાવ વાસનના એક કોઠામાં આવે છે કે અરે જીવમાં જ્ઞાન છે, અરે મારામાં જ્ઞાન છે, જો હું આ જાણું છું, અરે તો આ તો હું જ જીવ છું. આ બોલવું સરળ છે, પણ અંદર એવું આપણા ભાવોમાં એવું કનેક્ટ થવું જોઈએ કે અરે આ તો હું જ જીવ છું. ભલે હજી એ સમ્યક દર્શન જેવો અનુભવ નથી, પણ એક અનુમાન પૂર્વક એક ક્લિક થાય છે કે ના આ તો હું જીવ. પછી જેમ જેમ જીવનું સ્વરૂપ વાંચતા જાય છે, વિશ્વના દ્રવ્યો સાથે જોતા જાય છે, તેમ થાય છે કે ઓહો આ તો મારામાં અનંત ગુણો છે, આ મારા જીવ દ્રવ્ય જેવો બીજો કોઈ ઉત્કૃષ્ટ પદાર્થ છે જ નહીં. આજે રોજેશનું પ્રવચન હતું ને કે આત્મામાં તો અનંત વિભૂતિઓ ભરેલી છે. આજે આખું પ્રવચન એના પર જ હતું કે જીવમાં કેટલી મહિમા ભરેલી છે. તો એવો વિચાર આવતા, હજી વિચાર પોતે જ છે, પણ એવો વિચાર આવતા જીવને પોતાની એક જે મહિમા હતી એવી વધી જાય છે કે વિશ્વના દરેક દ્રવ્ય એની સામે હીણા પડી જાય, ગૌણ થઈ જાય. અને એવો એવા વિચાર કરતા 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 એક સમય એવો આવે છે કે જાણે સાક્ષાત આત્માનો અનુભવ કરે. હવે બીજું શાસ્ત્રમાં કાઢી રાખ્યું છે મોક્ષમાં પ્રકાશ, જેમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે પાછળ, એમાં આત્માના અનુભવનું બહુ વિસ્તૃત વર્ણન છે. એકચ્યુઅલી આપણી નેક્સ્ટ નવમી કાથાનો વિષય છે, આપણે ત્યાં સુધી તો પહોંચતો નહીં હશે, એટલે મેં એનું બિલ હમણાં જ આપી દીધું. એમાંથી તમે વાંચી રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ખ્યાલ આવે ને? તો આ આત્માનો અનુભવ કરવાની અથવા સમ્યક દર્શન કરવાની પ્રક્રિયા શું કે બહારમાં ભાઈ ઓલાને હું દાન આપું કે ના આપું, અથવા તો મારે આવા જીવને બચાવવા જોઈએ કે ન બચાવવા જોઈએ, અરે શું એ બધા જ્ઞાનથી હટો, એ બધું તો કુદરતનું પરિણામ જેમ થાય છે એમ થાય છે. ત્યાંથી વિકલ્પ હટાવીને પેલા પોતાના આત્માના વિકલ્પ લાવો એમ કહેવાય ને. આપણે એમ કહીએ કે પેલા પ્રમાણમાં તો આવો, પ્રમાણમાં આવો એટલે કે પેલા મારા દ્રવ્ય ગુણ પર્યાય જે મલિન જીવ છે, ભલે અત્યારના મનુષ્ય નથી મળતા, ભલે અત્યારના મારી અવસ્થા એવી છે કે મારું ક્ષયક્ષમ ઓછું છે, પણ પેલા એના વિચારોમાં તો આવો. હજી પર પદાર્થ ના વિચારમાં આપણે પડ્યા છીએ બરાબર ને. ત્યાંથી હટીને પેલા જીવ ના પોતાના વિચારોમાં તો આવીએ, એટલા બધા વિચારમાં આવીએ કે જાણે હવે જીવને પોતાના આત્માની એક ભૂલ લાગે. પછી એમાં ભેદ વિજ્ઞાન કરતા કરતા કે આ મારું શુદ્ધ જીવ સ્વરૂપ છે ને આ રાગાદી ભાવ જો આવ્યા એમાં આપણો કંટ્રોલ જ નથી. આવે છે, જણાય છે, ગયા છે. લાવવા હોય તો લવાતા નથી. અત્યારનો મારે ગુસ્સો કરવો હોય તો ન થતો. કેમ ન થતો? કેમકે મારા હાથની વસ્તુ છે. તો અત્યારનો મારે કઈ જાણવું હોય તો તરત જાણે. હા જો મેં જાણ્યું, જો મેં આ જાણ્યું, જો મેં આ જાણ્યું. હજુ ચિકન અવાજ આવે છે જાણે તો જાણ્યો. તો એ જાણવું મારા હાથની વસ્તુ. તો જ્યારે જાણવું હોય ત્યારે જણાય. ચાલુ આવે. કેમકે મારા સ્વભાવનો અંશ છે. બધા રાગ દ્વેષ ના પરિણામ મારા સ્વભાવનો અંશ જ નથી. એ તો પર પદાર્થ ના સંયોગમાં ઓટોમેટિકલી આવે છે, જણાય છે અને વયા છે. તો જ્યારે રાગ દ્વેષ ના પરિણામ થાય છે ત્યારે પણ હું એને જાણું છું એવા એંગલ થી જોતા એ ઉભા રહેતા જ નથી, તરત વયા જાય. ચાલો આવે. તો જીવ જયારે આવો વિચાર કરતા કરતા પોતાને એ શુદ્ધ સ્વરૂપે ઉભું કરીને એમાં પોતાને વિરાજિત કરે તો એ આત્માના અનુભવ ની સમક્ષ થઈને ઉભો રહે, આત્માનો અનુભવ સાક્ષાત કરે. ચાલો આવે. એ પ્રક્રિયાનું આખું વર્ણન આમાં બહુ વિશેષ આપ્યું છે સંચાર કરતા. જયારે આત્માના અનુભવમાં જીવ હોય છે ત્યારે શું થાય છે કે ભાઈ હવે ગુણ ગુણી એટલે હું જીવ છું, મારામાં જ્ઞાન છે. આ બે ભેદ પણ નથી. હવે આવું બે ભેદ કરતા પણ એમાં જંતર બનતા હોય. બસ હું તો જ્ઞાન ભાઈ એક જીવ છું, એક વસ્તુ હું છું, એના સિવાય બીજું વિશે કઈ જ નથી. એવા ભેદમાં વિચાર કરતા એટલે મૂળ રસગુલ્લા નો સ્વાદ ગુલાબજાંબુ નો સ્વાદ હોય જ. જ્ઞાન જ્ઞાતા જ્ઞે, જ્ઞાન એટલે આ મારું જ્ઞાન ની પર્યાય છે, આ હું જાણનાર જ્ઞાતા છું અને આ આત્મા મારો જ્ઞેય છે. એવા ત્રણ ભેદ ની પડતા છે. મંજાર કશું ભેદ બરાબર છે. આવું જીવ જયારે આત્માના અનુભવમાં અથવા એની સમક્ષ આવીને ઉભો રહે અમારા રહસ્ય પૂર્ણ સ્થિતિમાં બહુ સરસ આપ્યું છે. જયારે જીવ પોતાના આત્માનો વિચાર કરે તો પેલા તો મરના વિકલ્પ થી રહીત થઈ જાય છે. પછી હું શુદ્ધ છું, બુદ્ધ છું એવા જીવના વિચારો ચાલે છે. જયારે જીવને પોતાની મહિમા આવે એટલી એ પ્રકારના વિચાર ઓટોમેટિકલી આવે. એ આવતા 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 એ વિચાર પણ એક સમયે છૂટી જાય. જીવ એવો તો પોતાના આત્મામાં મગ્ન થઈ જાય છે. ત્યાં આ જો મેં જીવને જાણ્યો એવો પરોક્ષ ભેદ પણ નથી. મેં જાણ્યો પણ બે પદાર્થ માટે કે હું અને આ મેં એને જાણ્યો ત્યારે તો એમ જ જણાય છે કે બસ હું આત્મા. તો હું આત્મા એ દ્રવ્ય શું હું છે કે પર્યાય છું? અરે ઘણી પાછું તમે ભેદ ગયા એવો પ્રશ્ન જ નહીં પૂછો. દ્રવ્ય શું કે હું છું કે પર્યાય, બસ હું આત્મા. ખરી રીતે એ આત્મા આ તો બહાર વાળો જે ઉભો એ કઈ એ એમ કહી શકે કે આ જે હું આત્મા કહે છે એ પોતાના ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્માને જાણ. પર્યાયમાં જે દોષો છે એનાથી રહી, પણ જે આત્માના અનુભવમાં છે એ આવા ભેદ જ નથી. આપણે ગુણસ્થાનમાં જોઈએ છે ને, હમણાં પહેલા ગુણસ્થાનમાં આટલી કર્મ પ્રકૃતિઓ છે, અહીંયાથી અહીંયા આગમન થાય છે, અહીંયાથી ત્યાં ગમન થાય છે. જયારે સાતમું આઠમું નવમું ને બધું આવશે ને તો ત્યાં જીવ ના આવા ભાવ છે, અહીંયાથી આ ગમન થાય છે, અહીંયાથી આ ગમન થાય છે. આઠમામાં પહેલા સમયના ને પાછળના સમયના જીવોના પરિણામ સમાન છે. નવમામાં એવું નથી, એવું બધું આવશે ને અસમાન. જે અલગ અનેક સમય ના જીવો ના પરિણામ સમાન હોવા એ સાચું અલગ અનિવૃત્તિકરણ એ તો બધા સમાન દરેક સમય ના જીવ ના
સમય
અલગકરણ માં એટલે જેને સમ્યક દર્શન થયું તો પહેલા સમયે અને કોઈને પાંચમા સમય એ બે ના પરિણામ સમાન હોવા પરિણામોની વિશુદ્ધિ એને કહેવાય અધકરણ. પછી અપૂર્વકરણ માં એવો હશે કે અપૂર્વ અપૂર્વ પરિણામ થાય તો પહેલા કરતા બીજા ના ક્યારે સમાન નહીં, પહેલા કરતા બીજા નો અનંત ગણાવીશું, બીજા કરતા ત્રીજા નો અનંત ગણાવીશું એવા. અને નવમા ગુણસ્થાન અનિવૃત્તિકરણ માં તો દરેક સમયે જીવની અનંત ગુણી વિશુદ્ધિ થતી નથી, પણ એ વિશુદ્ધિ ના પરિણામ આપસ માં છે. એક જીવ ત્રીજા સમય માં અને બીજા જીવ ત્રીજા સમય માં તો એક્ઝેક્ટલી છે. આટલું બધું વર્ણન તો આપણે બહાર ઉભા રહીને કરીએ. જે જીવ સાચી ગુણસ્થાનો માં છે એને તો એ ખબર નથી કે હું અધકરણ માં છું કે અપૂર્વકરણ માં છું કે અનિવૃત્તિ કરું. એ રૂપ જેટલી વિશુદ્ધિ છે એનો અનુભવ થાય પણ એ ત્યાં જાણવા અટકાતા નથી કે હું કયા ગુણસ્થાન માં અત્યારે આવે. એ તો બસ હું વાત છું, મને કહો જે છઠ્ઠા ગુણસ્થાન માં છઠ્ઠા સાતમા માં હું નિરાજ છું તો ગણિત માં સાતમા માં જાય છે આત્માનો અનુભવ કરે બરાબર, અને છઠ્ઠા માં એવા તું બહાર આવી. હવે સાતમા માં આત્મા નો અનુભવ કરે ત્યાંથી લઈને કેવળ જ્ઞાન સુધી મુનિરાજ શું કરે છે? મુનિરાજ તો જે પોતાના આત્મા ના અનુભવ માં ગયા ઈ ગયા, એમને તો ખબર જ નથી કે શ્રેણી શું ને કયા ગુણસ્થાન માં હું છું ને કરું. કેમ કે એટલો જો વિચાર કરવા બેસે તો આત્મા નો અનુભવ માં ક્યાં રહી શકે? એ તો બહાર આવી ગયા. ખ્યાલ આવે? મુનિરાજ તો એવા આત્મા ના આનંદ માં ડૂબે છે કે કોઈ જાતના ભેદ એમને રહેતા નથી. એવી સુંદર આત્મા ના અનુભવ ની ચર્ચા આ બધી ગાથાઓમાં કરેલી છે. આપણે આઠની ગાથા નું ભાવાર્થિક પચાસ જીને વાંચી રહી એટલા ગાથા આપણે બધું ડિસ્કસ તો કરી લીધું. જો જયારે સ્વરૂપાચરણ ચારિત્ર આચરતી વખતે વિતરાગી મુનિ એક્ઝામ્પલ થી શરૂ કરે, જેમ કોઈ પુરુષ તીક્ષ્ણ ચીની વડે પથ્થર વગેરે ના બે ભાગ કરીને જુદા પાડે છે, તેમ આ જે સ્વરૂપાચરણ માં જતા વિતરાગી મુનિ અંતરંગ માં ભેદ વિજ્ઞાન રૂપી ચીની વડે પોતાના આત્માના સ્વરૂપ ને કર્મ દ્રવ્ય કર્મ થી અને શરીરાદિક ન કર્મ થી અને રાગાદી રાગ દ્વેષાદી રૂપ ભાવ કર્મ થી ભિન્ન કરીને પોતાના આત્માનો આત્મા વડે આત્મા માટે આત્માને સ્વયં જાણે છે ત્યારે તેને સ્વાનુભવમાં ગુણ ગુણી તથા જ્ઞાતા જ્ઞાન વિને એવા કોઈ પણ ભેદ રહેતા અહીંયા ઇન્કમ્પ્લીટ ચર્ચા નથી, આગળ હજુ બધું આવશે. ત્યાં તેમને એવા ભેદ રહેતા નથી તો શું થાય છે કે મુનિરાજ તો પોતાના સ્વરૂપાચરણ વખતે આત્મ ધ્યાન માં એવા મગ્ન થયા કે જ્ઞાતા જ્ઞાન જે વચન આદિ નો વિકલ્પ એમને રહેતો નથી. કર્મ એટલે આત્મા જ કર્મ કરે છે, આત્મા જ કરતા છે આજે બધું કહી આવે. એક પોતે હું અખંડ ચિંત પૈન એ બધું આપણે વાંચ્યું ને કે જાણે કોઈ કેરી નું કરંડીઓ હોય એમાં કેરીઓ ભરી હોય એવી જ રીતે હું આત્મા એ ગુણો નો કરંડીઓ છું, એમાં મારામાં અનંત ગુણો ભરેલા છે. અનંત ગુણો કેવી રીતે ભરેલા છે કે જાણે થેલીમાં ઘઉં ભરેલા હોય એમ નહીં, બધે જ અનંત ગુણો ફેલાયેલા છે. જેવી રીતના સાકર માં વિકાસ બધે ભરાયેલી છે થેલી તો એવા એક અખંડ આત્મા, હવે એમાં દ્રવ્ય અને ગુણો પણ ભેગે નહીં કે બસ આ જ આત્મા આ અનંત ગુણો હોય એક દ્રવ્ય એનો એ અનુભવ કરે છે. એનું આખું બહુ સુંદર વર્ણન આમાં આવશે.
લોકાલો
Thank you.